આપ છો SBS રેડિયો ગુજરાતીની સાથે.
કોરોના વાયરસના કારણે આંતરરાષ્ટ્રીય સરહદો બંધ થતાં વિવિધ વિઝા શ્રેણી હેઠળ ઓસ્ટ્રેલિયામાં રહેતા લોકો દેશ છોડી શકતા નથી. તેથી જ વચગાળાની ગોઠવણ હેઠળ સરકારે તેમને કેટલાક લાભ આપવાની જાહેરાત કરી છે, જે 27 ફેબ્રુઆરી 2021 અમલમાં આવી રહ્યા છે. તો આ ફેરફારો વિશે વધુ માહિતી આપવા માટે ઓસિસ ગ્રુપના માઇગ્રેશન એજન્ટ પાર્થ પટેલ આપણી સાથે જોડાયા છે. પાર્થ, વેલકમ ટુ SBS ગુજરાતી.
SBS ગુજરાતીમાં આમંત્રણ આપવા બદલ વત્સલભાઈ તમારો ખૂબ ખૂબ આભાર. મને આનંદ છે કે મને આપણા ગુજરાતી ભાઈ બહેનોને મદદ કરવાની તક મળે છે.
પાર્થ, ફેમિલી અને ટેમ્પરરી વિઝા ગ્રાન્ટ્સ માટે અરજી કરતા હાલમાં કયા લોકેશન પર છે તેની પણ કોઈ ચોક્કસ શરત હોય છે, તો તેના વિશે માહિતી આપશો?
હા વત્સલભાઈ, વિઝાની કેટલીક કેટેગરીમાં અરજદારોને વિઝા આપવામાં આવે છે તે સમયે ઓસ્ટ્રેલિયન ગવર્મેન્ટ એવું કહે છે કે એઝ એન અરજદારોને ઓસ્ટ્રેલિયાની બહાર હોવું જરૂરી છે. ડિપાર્ટમેન્ટ ઓફ હોમ અફેર્સ જાણે છે કે COVID-19 પ્રવાસ પ્રતિબંધો હેઠળ અરજદારો પ્રવાસ કરી નથી શકતા. ખાસ કરીને જે ઓસ્ટ્રેલિયામાં આવેલા ફેમિલી વિઝાના અરજદારો છે એમના માટે સ્પેસિફિકલી ડિપાર્ટમેન્ટ ઓફ હોમ અફેર્સે જાહેર કર્યું છે કે જે અહીંયા ઓસ્ટ્રેલિયામાં હોય કે જેમને લોકેશનનું કન્સર્ન આવતો હોય કે જે ઓસ્ટ્રેલિયામાં રહ્યા રહ્યા વિઝા એમના ગ્રાન્ટ ના થઈ શકતા હોય એમના માટે થોડી છૂટ ડિપાર્ટમેન્ટ ઓફ હોમ અફેર્સે આપવામાં આવેલ છે.
કન્સેશન પીરિયડ ક્યારથી શરૂ થઈ રહ્યો છે અને તે હાલમાં ઓસ્ટ્રેલિયામાં અટવાઈ ગયેલા કેટલાક ટેમ્પરરી વિઝા કેટેગરી ધારકોને ધ્યાનમાં રાખીને સરકારે જે ફેરફારો નક્કી કર્યા છે એ તેમને કેવી રીતે લાભદાયી થશે?
હા, આમાં આ વિઝા અરજદારોની વિચારણા કરતી વખતે ડિપાર્ટમેન્ટ કોવિડના કારણે ઉદ્ભવતા વિક્ષોભોને લઈને એમણે એ રજૂ કર્યું છે કે જે લોકો અહીંયા જે અરજદારો છે જે અહીંયા ફસાયેલા છે અને જે ઓસ્ટ્રેલિયાની બહાર જઈ નથી શકતા બીકોઝ એ લોકો ઓસ્ટ્રેલિયાની બહાર જવામાં સિક્યોર સમજતા નથી અથવા તો એમને ફ્લાઇટ્સો એવું કે મળતું નથી, જેથી કરીને ડિપાર્ટમેન્ટે એવું કરવામાં એમણે એવું ડિક્લેર કર્યું છે કે 27 ફેબ્રુઆરી 2021 કેટલાક ફેમિલી સ્ટ્રીમ વિઝાની મંજૂરી આપવામાં આવી છે કે જેમાં ભલે ને અરજદાર ઓસ્ટ્રેલિયાની અંદર જ હોય તો બી એમને એમના વિઝા અહીંયા ઓસ્ટ્રેલિયામાં રહ્યા રહ્યા ગ્રાન્ટ કરવામાં આવશે. જે કેટેગરીમાં અત્યાર હાલ પૂરતી ચાઇલ્ડ વિઝા જેનો નંબર છે 101 વિઝા, એડોપ્શન વિઝા જે બી ચાઇલ્ડ કેટેગરીમાં આવે જેનો વિઝા નંબર છે 102, એના સિવાય ડિપેન્ડન્ટ ચાઇલ્ડ 445 વિઝા, પ્રોસ્પેક્ટિવ પાર્ટનર વિઝા એટલે કે જે એપ્લિકેન્ટ ઓસ્ટ્રેલિયાની બહાર હોય અને એમને અહીંયા ઓસ્ટ્રેલિયન PR કે સિટીઝન જોડે લગ્ન કરવા હોય તો અહીંયા એ વિઝા લઈને આવી શકે છે, એ છે પ્રોસ્પેક્ટિવ મેરેજ વિઝા. અને બીજી છે પાર્ટનર વિઝા કેટેગરી 309 વિઝા કેટેગરી. આ જે વિઝા એવા છે કે જે ઓસ્ટ્રેલિયામાં તમે ઓસ્ટ્રેલિયાની બહારથી જ એપ્લાય કરી શકો અને આ વિઝા જો ગ્રાન્ટ કરાવવા હોય તો બી એ જે એટ ધ ટાઈમ ઓફ વિઝા ગ્રાન્ટ તમે ઓસ્ટ્રેલિયાની બહાર જ હોવા જોઈએ. પણ આ વિઝા કેટેગરી માટે ડિપાર્ટમેન્ટે એ મંજૂરી આપવામાં આવેલ છે કે 27 ફેબ્રુઆરી 2021 આ લોકોના વિઝા અહીંયા ઓસ્ટ્રેલિયામાં રહ્યા રહ્યા બી ગ્રાન્ટ થઈ શકશે. અને આના સિવાય બીજા બી થોડા ઘણા વિઝા કેટેગરી એવી છે કે જે પેરેન્ટ વિઝા કેટેગરી છે, તો ઓસ્ટ્રેલિયામાં જે અરજદારો બીજી છૂટ COVID-19 સમયગાળા દરમિયાન પેરેન્ટ વિઝા અરજદારોને બી આપવામાં આવશે, પણ આ છૂટ 24 માર્ચ 2021 શરૂ થશે, જેમાં પેરેન્ટ વિઝા 103 વિઝાની કેટેગરી, કન્ટ્રીબ્યુટરી પેરેન્ટ વિઝા એટલે થોડા ફાસ્ટ ટ્રેક કેટેગરી કહેવાય જેમાં ચાર્જિસ વિઝાની ફી વધારે હોય પણ એનો પ્રોસેસિંગ ટાઈમ ઓછો હોય, જે છે 173 વિઝા. અને બીજી એક કેટેગરી કન્ટ્રીબ્યુટરી પેરેન્ટ વિઝા છે જેની કેટેગરી છે 143 વિઝા. આ બી ફાસ્ટ ટ્રેક કેટેગરી છે. અને આ જે પ્રોસેસ છે એમાંથી પેરેન્ટલ વિઝા એપ્લિકેશન માટેની જે વર્તમાન પ્રક્રિયા સમય મર્યાદામાં કોઈ ચેન્જ કોઈ અસર કરવામાં આવશે નહીં, એનો જે પ્રોસેસિંગ ટાઈમ જે છે એ જ કન્ટિન્યુએશનમાં રહેશે. અને તમને આના માટે કોઈ બીજા વિઝા અહીંયા આપવામાં નહીં આવે ઓસ્ટ્રેલિયામાં કે જેથી કરીને તમે રહી શકો, તમારે બીજા કોઈને કોઈ વિઝા જોઈએ, ખાલી એટલો ફરક છે કે તમે ઓસ્ટ્રેલિયાની બહાર ગયા વગર તમારા વિઝા ગ્રાન્ટ કરી આપવામાં આવી શકે. અને જો તમને આમાં એ બી છે કે જો તમને સલાહ આપવામાં આવે કે તમારા પેરેન્ટ વિઝા આપવા માટે ડિપાર્ટમેન્ટ રેડી છે અને એના માટે કોઈક રિક્વાયરમેન્ટ તમારે મીટ કરવાની છે અને જો એ તમે ટાઈમ મર્યાદા પ્રમાણે તમે એ રિક્વાયરમેન્ટ મીટ નથી કરી શકતા તો તમને એના માટે થોડો વધારે સમય આપવામાં આવશે જેથી કરીને તમે બાકીની વિઝા રિક્વાયરમેન્ટ બી મીટ કરી શકો છો. જેમ કે તમે પાર્ટનર વિઝા ઘણા એપ્લિકન્ટ્સ એવા હોય કે જે ઓસ્ટ્રેલિયાની બહાર હતા પહેલા જે પાર્ટનર વિઝા એપ્લાય કર્યા, માન લો કેટેગરી 300 નો વિઝા કેટેગરી આઉટસાઇડ ઓફ ઓસ્ટ્રેલિયા એટલે ઓસ્ટ્રેલિયાની બહાર રહ્યા રહ્યા, પાર્ટનર વિઝા જે 300 નો વિઝા કેટેગરી છે, તમે ઓસ્ટ્રેલિયાની બહાર રહ્યા રહ્યા વિઝા એપ્લાય કર્યા અને પછી તમે અહીંયા તમારા પાર્ટનરને અહીંયા વિઝિટ કરવા આવ્યા ઓન અ વિઝિટર વિઝા, અને તમે વિઝિટર વિઝા અહીંયા આવ્યા પછી કોવિડ સ્ટાર્ટ થયું અને તમે અહીંયા ફસાઈ ગયા હોય અને તમે હવે ઓવરસીઝ જઈ નથી શકતા, પણ પાર્ટનર વિઝા 300 નો વિઝા કેટેગરીની રિક્વાયરમેન્ટ એ છે કે તમે જ્યારે વિઝા લોન્ચ કરો, જ્યારે એપ્લાય કરો અને જ્યારે ડિપાર્ટમેન્ટ તમારા વિઝા ગ્રાન્ટ કરવાના હોય કે જે બી આપ ડિસિઝન આપવાના હોય એ ટાઈમે તમે બંને ટાઈમે ઓસ્ટ્રેલિયાની બહાર હોવા જોઈએ. એટલે ભલે તમે ઓસ્ટ્રેલિયાની બહાર વિઝા એપ્લાય કર્યા પણ પછી તમે અહીંયા ઓસ્ટ્રેલિયામાં વિઝિટર વિઝા પર અહીંયા આવી ગયા અને અહીંયા આવ્યા પછી તમને ખબર પડ્યું કે અહીંયા કોવિડ છે અને તમે ઓવરસીઝ ટ્રાવેલ નથી કરી શકતા કારણ કે ફ્લાઇટ્સ અવેલેબલ નથી, કાં તો પછી તમે સેફ ફીલ નથી કરતા અહીંયાથી ઓવરસીઝ જવામાં બીકોઝ તમને લાગે કે કોવિડ સંક્રમણ થઈ શકે છે. તો એ કેસમાં ડિપાર્ટમેન્ટ એવું કહે છે ભલે તમે અહીંયા ફસાયા છો 309 વિઝા, તમે 300 નો વિઝા ઓવરસીઝ થી એપ્લાય કરીને આવ્યા છો, તો એ કેસમાં તમે ભલે ના જઈ શકતા હોય ઓવરસીઝ પણ તમારે એ પ્રૂવ કરવાનું હશે કે તમે ઓવરસીઝ જઈ નથી શકતા. તો એના બેઝ પર તમારા વિઝા ડિપાર્ટમેન્ટ અહીંયા તમે એપ્લિકેન્ટ એઝ એન તમે અહીંયા હોય ઓસ્ટ્રેલિયામાં તો બી તમારા વિઝા ડિપાર્ટમેન્ટ ગ્રાન્ટ કરી શકશે, જેથી કરીને તમારે આ બધું સેફટીનો ઇસ્યુ હોય કે ફ્લાઇટ મળતી ના હોય તો તમારે ટ્રાવેલ કરવાની જરૂર ના પડી શકે.
ટેમ્પરરી ગ્રેજ્યુએટ વિઝા ધારકો માટે પણ સરકારે કેટલાક ફેરફારો નક્કી કર્યા છે.
હા, જે ટેમ્પરરી ગ્રેજ્યુએટ વિઝા છે જેની વિઝા કેટેગરી છે 485 વર્ગ, તો આ બધા 485 વર્ગમાં એટલે કે ગ્રેજ્યુએટ વર્ક, એમાં પોસ્ટ સ્ટડી વર્ક હોય અને એમાં સેકન્ડ પોસ્ટ સ્ટડી વર્ક એક્સટેન્શન જે અત્યારે ગ્રાન્ટ કરવામાં આવ્યું છે કે જે 485 એક વર્ષના કે બે વર્ષના વધારે ટેમ્પરરી ગ્રેજ્યુએટ વિઝા 485 વિઝા સપ્લાય તમને આ મંજૂરી કરવામાં આવશે. તો આ વિઝા કેટેગરીમાં બી જો તમે કોવિડ મુસાફરી પ્રતિબંધોને દ્વારા અસરગ્રસ્ત તમે હોય તો તેવો સ્ટુડન્ટ્સને કે તેવા એપ્લિકન્ટ્સને ઓસ્ટ્રેલિયાની બહાર હોય ત્યારે બી તમે વિઝાને અરજી કરવાની અને મંજૂર કરવામાં આવશે. એટલે કે તમે ઓસ્ટ્રેલિયાની બહાર હોય તો બી તમે વિઝા લોન્ચ કરી શકશો અને તમારા વિઝા ડિપાર્ટમેન્ટ મંજૂર બી કરશે જો તમે ઓસ્ટ્રેલિયાની ભલે બહાર હોય. આ વિઝા શ્રેણીમાં બી રિક્વાયરમેન્ટ એ જ હતી કે તમે ઓસ્ટ્રેલિયામાં જ હોવા જોઈએ કે જેથી કરીને તમારા વિઝા ગ્રાન્ટ થઈ શકે. પણ જેમ કે અહીંયા પાર્ટનર વિઝા ફેમિલી વિઝામાં જે લોકો ઓવરસીઝ થી એપ્લાય કરી શકતા હતા પણ એ ઓસ્ટ્રેલિયામાં ફસાયા છે તો એમના માટે ઓસ્ટ્રેલિયા વિઝા ગ્રાન્ટ કરવામાં આવશે. સેમ જ વે જો તમે 485 વિઝા અહીંયા ઓસ્ટ્રેલિયામાં જ એપ્લાય કરી શકતા હતા પણ તમે ઓવરસીઝ ફેમિલીને મળવા ગયા કે તમારું કોઈ બી રીઝન હોય, તમે ગયા હતા અને તમે ત્યાં ઇન્ડિયામાં ફસાઈ ગયા હોય કે બીજી કોઈ કન્ટ્રીમાં ફસાઈ ગયા હોય તો એના માટે બી ડિપાર્ટમેન્ટે મંજૂર કર્યું છે કે તમને કન્સેશન પીરિયડ એટલે કે જેનો રાહત સમયગાળો આપવામાં આવ્યો છે 1 ફેબ્રુઆરી 2020 થી શરૂ થયો છે એટલે ત્યાંથી તમે જો ઓવરસીઝ ફસાયા હોય તો એ કેસમાં બી તમે 485 ની બધી બધી શ્રેણીમાં એટલે કે ગ્રેજ્યુએટ શ્રેણી, પોસ્ટ સ્ટડી શ્રેણી કે સેકન્ડ એક્સટેન્શન તમે એપ્લાય કરતા હોય અને સાથે સાથે જે 485 ના ડિપેન્ડન્ટ હોય તમે 485 ડિપેન્ડન્ટ વિઝા લોજમેન્ટ અથવા તો ગ્રાન્ટ સમય બી તમે ઓનશોર કે ઓફશોર હોઈ શકો છો. એટલે આ શ્રેણીમાં કોઈ બી એપ્લિકન્ટ 485 વિઝા જે એપ્લાય કરે એની રિક્વાયરમેન્ટમાં પહેલા ઓનશોર ની રિક્વાયરમેન્ટ હતી જે હવે ઓનશોર કે ઓફશોર તમે ગમે ત્યાં લોજ કે ગમે ત્યાં ગ્રાન્ટ થઈ શકે છે.
તાજેતરમાં સરકારે 485 વિઝા ધારકો માટે કેટલાક ફેરફાર નક્કી કર્યા હતા જેમાં એવું જાણવા મળ્યું હતું કે જો અગાઉ કોઈ વ્યક્તિએ સેકન્ડરી વિઝા ધારક તરીકે 485 વિઝા મેળવ્યા હોય તો તે પ્રાઇમરી અરજીકર્તા તરીકે ફરીથી તે વિઝા મેળવી શકતી નથી.
હા, વચ્ચે જ્યારે ડિપાર્ટમેન્ટે 485 વિઝાનું એક્સટેન્શન જાહેર કર્યું હતું કે 20 જાન્યુઆરી થી આ પ્રોગ્રામ જ્યારે સ્ટાર્ટ થયો હતો ત્યારે ડિપાર્ટમેન્ટ ઓફ હોમ અફેર્સે એમની લેજિસ્લેશન એમની પોલિસીમાં રિક્વાયરમેન્ટ એનાઉન્સ કરી હતી, એમને પોલિસીમાં બદલાવ કર્યો હતો. એ બદલાવ વખતે એમને જે ટર્મ્સ એમના જે વર્ડિંગ યુઝ કર્યા હતા એમાં થોડું કન્ફ્યુઝન જેવું હતું, જેથી કરીને થોડા ઘણા એજન્ટો એવું કહેતા હતા કે એઝ અ સેકન્ડરી એપ્લિકન્ટ એટલે કે જો તમે 485 વિઝા પહેલા એઝ અ ડિપેન્ડન્ટ હોલ્ડ કર્યા હોય તો તમે એઝ અ પ્રાઇમરી એપ્લિકન્ટ તમે ભલે ને અહીંયા 2 વર્ષ નવેસરથી ભણો તો તમે જે ડિપેન્ડન્ટ પહેલા હતા એ ફરીથી 485 એપ્લિકેશન ના મૂકી શકે. તો એમાં કન્ફ્યુઝન હતું પણ પછી ડિપાર્ટમેન્ટ જોડે ચર્ચા કર્યા પછી ઈમેલ કમ્યુનિકેશન થયા પછી ડિપાર્ટમેન્ટે ક્લિયર કર્યું હતું કે જે 485 વિઝા જે તમે ડિપેન્ડન્ટ એઝ અ ડિપેન્ડન્ટ એટલે જસ્ટ એક્ઝામ્પલ જો જોઈએ તો માન લો કે એક એપ્લિકન્ટ હતો કે જેમની વાઈફ એ 485 વિઝા હોલ્ડ કર્યા હતા પાસ્ટમાં પણ એઝ અ ડિપેન્ડન્ટ એપ્લિકન્ટ હોલ્ડ કર્યા હતા પણ 485 વિઝા એમના પતવાયા અને એમને વિચાર્યું કે એમને અહીંયા ઓસ્ટ્રેલિયામાં સ્ટડી કરવી છે, થોડી સ્કિલ્સ ગેઇન કરવી છે અને પાછા ઇન્ડિયા જઈને એને યુઝ કરી શકે. એ કેસમાં જો એમણે 2 વર્ષ અહીંયા ઓસ્ટ્રેલિયામાં સ્ટડી કરી હોય તો એ પણ 485 એઝ અ મેઇન એપ્લિકન્ટ એપ્લાય કરી શકશે, અને એમના ડિપેન્ડન્ટ જે પહેલા 485 મેઇન હોલ્ડર હતા એ ડિપેન્ડન્ટ બની શકે છે. પણ એઝ અ 485 પ્રાઇમરી હોલ્ડર તમે વિઝા એક્સટેન્શન ફરીથી ના કરી શકો. જો તમે રિજનલ એરિયામાં સ્ટડી કરી હોય અને રિજનલ એરિયામાં જ રહ્યા હોય તો તમને 485 ફરીથી મળી શકે છે એઝ એન એક્સટેન્શન. બાકી તમે એઝ અ પ્રાઇમરી એપ્લિકન્ટ 485 વિઝા એક જ વાર લઈ શકશો.
પાર્થભાઈ, આજે તમે વિવિધ વિઝા કેટેગરી હેઠળ ઓસ્ટ્રેલિયામાં રહેતા લોકોને સરકારે જે રાહત આપવા માટે ફેરફાર જાહેર કર્યા છે તે વિશે વાત કરી, તે બદલ તમારો ખૂબ ખૂબ આભાર.
થેન્ક યુ વત્સલભાઈ.
આ પ્રકારની વધુ માહિતી મેળવવા માંગો છો? અમને સાંભળી શકશો એપલ પોડકાસ્ટ, ગૂગલ પોડકાસ્ટ, સ્પોટીફાય કે જ્યાં પણ તમે તમારા પોડકાસ્ટ મેળવતા હોવ.